તારીખ 9/2/1994 શ્રી સમયસર ગાથા 181-183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 166
સમયસર પરમાગમ સંવર્ધિકાર સમયસર પરમાગમ સંવર્ધિકાર ગાથા 182-183 સંવર એટલે કર્મના દ્રવ કર્મના આવવાના પ્રતિબંધ રૂપ જીવના શુદ્ધ પરિણામ દ્રવ કર્મ અને ભાવ કર્મ શુભાશુભ રૂપ છે. શુભ અને અશુભ દ્રવ્ય ભાવને અટકાવનારા જીવના જે શુદ્ધ પરિણામ છે, વિતરાગ ભાવરૂપ પરિણામ છે, એને સંવર કહેવામાં આવે છે. આ અધિકારમાં એ સંવર કઈ રીતે ઉત્પન્ન થાય, સંવર પ્રગટ કરવાનો ઉપાય શું, વિતરાગતા રૂપ ધર્મ ઉત્પન્ન કરવાનો ઉપાય શું, એ ઉપાયનું આચાર્ય મહારાજ વિવરણ કરશે. ગાથા બધા સાથે બોલીએ. એટલે કે જ્ઞાનનો પર્યાય છે, એ પોતાના જ્ઞાન પર્યાયમાં જ છે. અને જોડે ક્રોધાદિકમાં જે જોડે થતો ક્રોધાદિક વિભાવ પરિણામ છે, વિકાર પરિણામ છે, એમાં કોઈ જ્ઞાનનો પર્યાય નથી. ઉપયોગ એટલે જ્ઞાનનો પર્યાય, તે સાથે થનારા ક્રોધાદિક વિભાવ વિકાર પરિણામમાં જ્ઞાનનો પર્યાય નથી. કેમ કે જ્ઞાનનો પર્યાય તો જ્ઞાનના પર્યાયમાં છે. વળી ક્રોધ પણ ક્રોધમાં જ છે. ક્રોધ, રાગ, દ્વેષ, મોહ આદિ જે વિભાવ પરિણામ છે એ પોતામાં છે, અને એ પરિણામ ઉપયોગમાં એટલે જ્ઞાનના પર્યાયમાં નથી. જીવના બે પ્રકારના ભાવ છે, એક જ્ઞાનરૂપ ભાવ છે, એક ક્રોધાદિરૂપ ભાવ છે. જ્ઞાનમાં જ્ઞાન છે, ક્રોધમાં ક્રોધ છે. બંનેની જાત જુદી છે, બંનેનું સ્વરૂપ જુદું છે, બંનેના ફળ જુદા છે, એમ સર્વથા બંને જુદા જુદા પ્રકારના પરિણામ છે. ભલે જીવના ભાવ છે તો પણ બંને જુદા જ પ્રકારના પરિણામ છે. જ્ઞાનનો પરિણામ આત્માના જ્ઞાન સ્વભાવને સૂચિત કરે છે. અને ક્રોધાદિ પરિણામ છે એ આત્મારૂપ નથી પણ જીવની કોઈ રોગિષ્ટ અવસ્થા છે એમ સૂચિત કરે છે. આઠ પ્રકારના કર્મ તેમજ નો કર્મમાં ઉપયોગ નથી. નાનાવરણી દર્શનાવરણી આદિ આયુષ પર્યંતના આઠે પ્રકારના કર્મ છે એ કર્મ છે, તેમજ શરીર આદિ નો કર્મ છે. શરીર અને ઘર મકાન કુટુંબ પરિવાર આદિ સંયોગ છે, એ બધા કર્મ ફળને નો કર્મ કહેવામાં આવે છે, તે પણ ઉપયોગ નથી. નો કર્મમાં એક શરીરમાં અને આઠ પ્રકારના પૂદગળ કર્મમાં એમ બંને જળના પર્યાયો છે, પૂદગળના પર્યાયો છે, તેમાં પણ ઉપયોગ એટલે જ્ઞાન નથી. જળમાં જ્ઞાન નથી, શરીરમાં જ્ઞાન નથી, અને નાનાવરણી દર્શનાવરણી અંતરાયાદિ મોહની કોઈ છું એમાં પણ જ્ઞાન નથી. અને ઉપયોગમાં એટલે કે જ્ઞાનમાં કર્મ તેમજ નો કર્મ નથી. અને એ પૂદગળ પરમાણુઓ છે જગતના, એ કારણ વર્ગણાના હો કે બીજા કોઈ પણ પરમાણુ હો, તે પણ પરમાણુઓ જ્ઞાનમાં નથી. પરમાણુમાં જ્ઞાન નથી, જ્ઞાનમાં પરમાણુ નથી. આવું અવિપરીત જ્ઞાન એટલે આવું વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું જ્ઞાન. અવિપરીત એટલે જેવું વસ્તુનું સ્વરૂપ છે, વિપરીત એટલે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેનાથી ઉલટું, એ તે વિપરીત. અને આવું અવિપરીત જ્ઞાન એટલે કે વસ્તુ સ્વરૂપ અનુસારનું જ્ઞાન જ્યારે કોઈ જીવને થાય ત્યારે તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા, કેવો શુદ્ધાત્મા કહ્યો, ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા, જ્ઞાન સ્વરૂપ એવો આત્મા શુદ્ધાત્મા. ઉપયોગ એટલે જ્ઞાન સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. અથવા હું જ્ઞાન સ્વરૂપ હોવાથી હું ક્રોધાદિ રાગાદિ શરીરાદિ કોઈ પણ ભાવકર્મ કે નો કર્મને હું કરતો નથી એવો તેને અનુભવ થાય છે. મિથ્યાત્વ અવસ્થામાં જીવને એવો અનુભવ થાય છે કે શરીરના કાર્ય પણ હું કરું છું અને રાગ દ્વેષ મોહ આદિ વિકાર પરિણામ પણ હું કરું છું, પણ હું જ્ઞાન સ્વભાવી આત્મા જ્ઞાનને કરું છું એવો અનુભવ એને થતો નથી. આ વિપરીત અનુભવ છે. કેમ વિપરીત અનુભવ છે કે આમાંથી જ એમ નીકળે છે કે ભાવ કર્મથી અને દ્રવ્ય કર્મથી જ્ઞાન સ્વરૂપ આત્મા જુદો છે, ભિન્ન છે. શું એવું અવિપરીત જ્ઞાન નહીં હોવાને લીધે, અને વિપરીત જ્ઞાન એટલે હું શરીર રૂપ છું અને રાગાદી રૂપ છું એવું વિપરીત જ્ઞાન હોવાને લીધે, એને હું કરું છું એવો અભેદ ભાવ હોવાથી કર્તાપણાનો ભાવ થાય છે. જ્યાં કર્તાપણું છે ત્યાં અભિન્નતા છે, અભિન્નતા છે ત્યાં કર્તાપણું છે એવા પરિણામ થાય છે. જ્યારે કોઈ જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે પોતાનું સ્વરૂપ રાગાદિ વિકારથી અને શરીરાદિ નો કર્મથી સંયોગથી ભિન્ન છે એવું જ્ઞાન થાય છે, અને એવું જ્ઞાન થતાં એને વિભાવનું કર્તાપણું અને શરીરના કાર્યોનું કર્તાપણાનો ભાવ એને થતો નથી. એવો ભાવ એ જીવ કરતો નથી એટલે એને થતો નથી. જેમ કોઈ મુનિમ શેઠનું કાર્ય કરે અને ખૂબ પ્રમાણિકતાથી કરે તો પણ એ શેઠને નફા નુકસાનને નો ધણી પોતે કદી થતો નથી. કાર્ય એવી રીતે કરે કે પોતાનો નફો નુકસાન થતું હોય એવી શુદ્ધ દાનતથી નિયતથી પ્રમાણિકતાથી કામ કરે, છતાં પણ એ પ્રમાણિકતામાં શેઠની એક પાઈને એ પણ પોતાની ગણતો નથી. કેમ કે એને ભિન્નપણાનું ભાન છે કે આ બધું શેઠનું છે, હું તો જેટલો પરિશ્રમ કરું એના પગારનો અધિકારી છું, એ સિવાય મારો કઈ હક, નફા નુકસાનમાં મારો કોઈ હક હિસ્સો નથી. જુદાપણાનું જ્ઞાન હોવાથી ગમે તેટલા પ્રેમથી શેઠ પ્રત્યેની લાગણીથી કરે અને ખૂબ પ્રમાણિકતાથી કરે તો પણ એને જુદાપણાનું જ્ઞાન છે એ મળતું નથી. બોલે એમ કે આ તો મારું કામ છે, મારું સમજીને હું કરું છું, એમ બોલે તો પણ જુદાપણાનું જ્ઞાન એને છૂટતું નથી. એમ જીવને જુદાપણાનું જ્ઞાન થાય ત્યારે એ સંસારના કાર્યો કરતી વખતે પણ એને કરતાપણાનો ભાવ થતો નથી, જુદું રહી જાય છે જ્ઞાનમાં. આ બધું જુદું છે, કરું છું પણ છે એ જુદાપણાનું જ્ઞાન થયા પછી એ જ્ઞાન મળતું નથી એમ કેવું થાય. એકત્વપણું થઈ જાય છે કેમ કે જુદાપણાનું જ્ઞાન કરતો નથી અથવા જુદાપણાનું જ્ઞાન એને છે નહીં, છે નહીં, કરતો નથી, થયું નથી, થાય અને કરે તો ન થાય આમ છે. આ શબ્દોનો ગાથાના શબ્દાર્થનો શબ્દોનો અર્થ છે. હવે એના ઉપર ભગવાન અમૃતચંદ્ર આચાર્ય દેવની ટીકા છે. અહીંયા ટીકા: ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી, પદાર્થ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આચાર્ય મહારાજ કેવી રીતે સંવરની અને ધર્મની ઉત્પત્તિ થાય એનો ઉપાય બતાવે છે. વૈજ્ઞાનિક ઉપાયથી બતાવે છે એનો અર્થ શું છે કે આ કોઈ ધર્મ એ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી કે વગર સમજે કુળ પરંપરાથી કરે જાઓ. એવી રીતે કુળ પરંપરાથી જે ધર્મની પ્રવૃત્તિ કરે છે એને ધર્મ બુદ્ધિ નથી પણ કુળ બુદ્ધિ છે. અથવા અમારા સમાજમાં આ બધા કાર્યો આ પ્રકારે ધર્મના થાય છે માટે અમે ધર્મની પ્રવૃત્તિ અમારા સમાજની રીતરિવાજ અનુસાર કરીએ તો એને ધર્મ બુદ્ધિ નથી પણ લોકસંજ્ઞા અથવા લોકબુદ્ધિ છે. ધર્મ બુદ્ધિ તો ધર્મ ખરી રીતે કેમ થાય એનું વિજ્ઞાન, સાચી રીતનું વિજ્ઞાન સમજીને એને અંગીકાર કરે, સમજણપૂર્વક પછી એને આચરણમાં અંગીકારમાં ઉતારે ત્યારે ધર્મ થાય. એ અંધશ્રદ્ધાનો બિલકુલ વિષય નથી. એ વૈજ્ઞાનિક પ્રતિપાદન પ્રસિદ્ધ કરે છે કે આ અંધશ્રદ્ધાનો વિષય નથી. જેમ ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, અર્થાત એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. આ બે લાકડાના ટૂંક કટકા છે અને શું સંબંધ છે એકબીજા સાથે? કાંઈ સંબંધ નથી. આને તોડી ફોડી નાખો તો આને કાંઈ ન થાય અને બીજા રે ચોંટાડી દો તો આને કાંઈ ન થાય, આ સળગી જાય તો પણ આને કાંઈ ન થાય. એક વસ્તુને બીજી વસ્તુ નથી કેમ કે એકબીજાને સંબંધ નથી. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે. એમના ક્ષેત્ર ભિન્ન હોવાથી, પ્રદેશો ભિન્ન હોવાથી એટલે શું કે આના ક્ષેત્રફળમાં આ ટુકડાનું ક્ષેત્રફળ નથી અને આમાં આનું ક્ષેત્રફળ નથી, બંનેનું ક્ષેત્રફળ જુદું જુદું છે એટલે તેમની હયાતિ એક નથી. અનુપપત્તિ એટલે પ્રાપ્તિ નહીં હોવી, તે અપ્રાપ્તિ. એક સત્તાની એટલે એક હયાતી નથી, બંનેની હયાતી તદ્દન જુદી જુદી છે. એટલે વિજ્ઞાન અનુસાર પરમાણુ એ પરમાણુની હયાતી જુદી છે, પ્રત્યેક પરમાણુની હયાતી જુદી છે. કોઈ પરમાણુ નવો ઉત્પન્ન થતો નથી, કોઈ પરમાણુનો સર્વથા નાશ થતો નથી. બધા જ પરમાણુઓ પોતપોતાની અવસ્થા ક્ષણે ક્ષણે, સમયે સમયે બદલે છે, અવસ્થાથી અવસ્થાંતર થાય છે. એવી જ રીતે પ્રત્યેક જીવ છે એ સ્વતંત્ર હયાતી ધરાવે છે. કોઈના તાબામાં કોઈ જીવ નથી, કોઈ પરમાણુના તાબામાં નથી ને કોઈ જીવના તાબામાં નથી. પરમાણુ પણ કોઈ બીજા પરમાણુના તાબેદાર નથી ને કોઈ જીવનો તાબેદાર પણ નથી, કેમ કે પ્રત્યેક પરમાણુ પોતાની એટમિક એનર્જી રાખે છે, પરમાણુની પોતાની અનંત શક્તિ છે. એવી રીતે જીવ પણ પ્રત્યેક જીવમાં અનંત શક્તિ રહેલી છે એટલે કોઈના ઉપર કોઈનો હક નથી, કોઈનો પરાધીનતા નથી, એ પ્રકારે બધાની હૈયાતી સ્વતંત્ર અને ભિન્ન ભિન્ન છે. જ્ઞાન હોય ત્યાં ક્લેશ હોતો નથી. જ્યાં જ્યાં ક્લેશ ત્યાં ત્યાં અજ્ઞાન, જ્યાં જ્યાં અજ્ઞાન ત્યાં ત્યાં ક્લેશ. જ્ઞાન હોય ત્યાં ક્લેશ થતો નથી, કેમ કે જ્ઞાન પોતે જ શાંત સ્વરૂપે છે, જ્ઞાનનો સ્વભાવ જ શાંતિ છે, એટલે જ્ઞાનથી કદી ક્લેશ થતો નથી. દુનિયામાં જેટલી તકરાર, જેટલા ઝઘડા, જેટલા સંઘર્ષ, જેટલા યુદ્ધ, જેટલા વિગ્રહ, જે કાંઈ થયું છે એ બધા અજ્ઞાનના ફળ સ્વરૂપે થયું છે. એનું મૂળ કારણ અજ્ઞાન છે, શું બીજું કાંઈ નથી. હે, સત્યની જીત એ કશું. અજ્ઞાનીઓ મટીને જ્ઞાની થાય છે, કોઈ જ્ઞાનીને સિદ્ધ પરમાત્મા મટીને સંસારી થતા નથી. શું એમની જીત છે? સુગાનીજી લખ્યું છે કે નહીં, એક પણ સિદ્ધ સંસારી નહીં થાય અને અનંતા સંસારીમાંથી ક્રમે ક્રમે સિદ્ધ થયા કરશે. કોની જીત થઈ? સત્યની જીત થઈ કે નહીં? સત્યની તો હંમેશા જીત જ હોય છે, સત્ય કદી હારતું જ નથી. લ્યો ઠીક, કેમ કે સત્ય સત્યપણે કદાચ કદી નાશ પામતું નથી, સત્યનો જગતમાંથી અભાવ થતો નથી. એનો બહુ સરસ પુરાવો એ છે કે જ્યારે સત્ય પૂર્ણ પ્રગટ થાય છે ત્યારે જીવનો મોક્ષ થાય છે. સત્ય ધર્મ જ્યારે પ્રગટ થાય છે ત્યારે જીવનો મોક્ષ થાય છે. અને મોક્ષ પ્રથમ મોક્ષ છે, સદેહ મોક્ષ છે, તે અરિહંત દશા છે. શું તો જગતમાં અરિહંત પ્રતિમા શાશ્વત છે, બીજી કોઈ બત પ્રતિમા શાશ્વત દેખાડો, કોઈ મનુષ્યની, કોઈ તિર્યંચની, કોઈ અન્ય ધર્મની બતાવો. જગતમાં અરિહંત પ્રતિમા કેટલી? કરોડો અબજો. હા, 7 કરોડ 72 લાખ પૂજામાં આવે છે. શું વૃદ્ધલોક, મધ્યલોક અને અધોલોક ત્રણેય લોકમાં છે. શું જીન પ્રતિમા શાશ્વત છે? એ શું બતાવે છે? એ સત્યની ગવાહી પૂરે છે. શું બતાવે છે? તેનો કદી નાશ થતો નથી. શાશ્વત જે જીન મંદિરો છે એનો નાશ થતો નથી, શાશ્વત જીન પ્રતિમાઓનો નાશ થતો નથી, એને નવી બનાવવી પડતી નથી. એ શું બતાવે છે? કે સત્યમેવ જયતે, સત્યનો જ જય છે હંમેશા. બાકી બધું વિનાશિક છે, બધું અવસ્થાથી અવસ્થાંતર થાય છે. જગતમાં પ્રલય થાય તો થાય, પણ આમાં કઈ ન થાય ફેરફાર. ઠીક એવું છે, છેકની સત્યનો જય. બે રીતે સિદ્ધ ભગવાન અનંતાથી આ કરે છે, કોઈ સિદ્ધ ભગવાન સંસારી થતા નથી, સંસારીમાંથી સિદ્ધ થાય છે. એક અને જીન પ્રતિમાઓ શાશ્વત છે. જળ અને ચૈતન્ય બંને શું બતાવે છે? કે સત્યનો જ જય છે. આમ છે. બાકી નાના મોટા પ્રસંગમાં તો જે બનવાનું હોય, જે કાળે જે બનવાનું હોય એમ બને છે. બીજા છૂટક છૂટક પ્રસંગોમાં શું શું કે છે એમ કે જીવ અને પરમાણુ દરેક વસ્તુ પોતાની હયાતીમાં છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પોતાના છે, કોઈ કોઈને આધીન નથી. કેમ કે બંનેની સત્તા જુદી જુદી, કોઈના ઉપર કોઈની સત્તા ચાલતી નથી એમ કહેવું છે. અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આજે સંબંધ પણ નથી, એટલે કોઈના આધારે કોઈ વસ્તુ નથી. માણસને પોતાને જીવવા માટે પરમાણુની જરૂર પડે છે એમ આપણે માનીને જીવીએ છીએ કે હવા, પાણી, ખોરાક, મકાન, કપડાં આ બધું હોય તો જીવી શકાય. આ બધા જીવનની પ્રાથમિક જરૂરિયાતો છે. વાત સાચી નથી. અનંતકાળથી આપણે જીવતા એવા છીએ અને હજી અનંતકાળ આપણે જીવતા રહેવાના છીએ. બધા પરમાણુઓ સંયોગ વિયોગ રૂપ થયા કરે છે, છતાં એના આધારે આપણે જીવતા હોય તો વિયોગ થતા આપણો પણ નાશ થઈ જવો જોઈએ. લોકો જેને મૃત્યુ કહે છે એ ખરેખર આત્માનું મૃત્યુ તો નથી જ. એ તો જેમ જૂનું કપડું ફાટીને નવું કોઈ બદલાવે છે એમ શરીર જીર્ણ થાય કે વગર જીર્ણ થાય, બદલવાનો ટાઈમ થાય, આયુષ્ય પૂરું થાય તે બદલવાનો ટાઈમ થાય છે. ત્યારે ગમે તે હાલતમાં માણસ શરીરનો જીવ શરીરનો ત્યાગ કરીને બીજા શરીરને ધારણ કરે છે પૂર્વકર્મનું કામ. એટલે ખરેખર શરીરના આધારે જીવ જીવતો નથી, તો શરીરના કારણરૂપ જે હવા પાણી ને ખોરાક છે એના આધારે પણ જીવ જીવે છે એ વાત તો રહેતી નથી, કેમ કે તો કારણનું કારણ ગણવામાં આવ્યું છે. અહીંયા શું સાબિત કર્યું કે એક વસ્તુની સત્તા બીજી વસ્તુની સત્તા એટલી હૈયાથી જુદી હોવાથી એકની સાથે બીજીને આધાર આદેશ સંબંધ પણ નથી જ. એટલે ધર્મ પ્રગટ કરવાના પ્રકરણમાં આ પ્રકરણ કયું ચાલે છે? સંવરનું પ્રકરણ ચાલે છે, ધર્મ પ્રગટ કરવાનું પ્રકરણ ચાલે છે. એ ધર્મ પ્રગટ કરવાના પ્રકરણમાં પ્રથમ જ આધાર બુદ્ધિ છોડાવે છે આચાર્ય મહારાજ નો ઉપદેશ. શું થયો? વૈજ્ઞાનિક પદ્ધતિથી આધાર બુદ્ધિ છોડાવી કે તને જે પરાધીનતા આધાર બુદ્ધિથી પરાધીનતાના ભાવો થાય છે એ તને દુઃખ ઉત્પન્ન કરે છે. દુઃખનું મૂળ કારણ બતાવ્યું, પહેલા અહીંયા નિદાન કર્યું. સંસારમાં જીવ દુઃખી કાં છે, શા માટે જીવ દુઃખી છે, એનું મૂળ કારણ આ છે કે જીવ બીજાના આધારે પોતાના ભાવ કરે છે એ ભાવમાં દુઃખની ઉત્પત્તિ થયા વગર રહે નહીં. જો પોતાના સ્વરૂપના આધારે પોતાના ભાવ અથવા પરિણામ કરે તો એને સુખની ને શાંતિની ઉત્પત્તિ થાય. પોતાના સ્વરૂપને સમજીને ઓળખીને પોતાના સ્વરૂપના બેભાનપણામાં અભાનપણામાં અથવા અજ્ઞાનપણામાં જીવ પોતે પોતાને મનુષ્ય કે જે કર્મજનિત પર્યાય છે એ મનુષ્યપણે માનીને શરીરના આધારે કે સંયોગના આધારે હું જીવું છું એવું જ્યાં સુધી વિચારે છે અથવા માને છે જાણે છે ત્યાં સુધી એને દુઃખથી છૂટવાનો કોઈ આરો વારો નથી. આ પરિસ્થિતિ ચોખ્ખી છે. આમાંથી આ વાત નીકળે છે કે તેથી એક વસ્તુને બીજી વસ્તુ સાથે આધાર આધેય સંબંધ નથી. એટલે આ જીવને જીવવા માટે ટકવા માટે નભવા માટે રહેવા માટે કોઈની જરૂર નથી. કોઈ પરમાણુની જરૂર નથી, કોઈ બીજા જીવની પણ જરૂર નથી. જીવ શાશ્વત રહેનારો પદાર્થ છે, શાશ્વત રહેવાનો છે. એને જે વાંધો છે દુઃખનો છે એ દુઃખ કેમ મટાડવું એનો ઉપાય બતાવે છે શ્રી ગુરુ કે આ રીતે તારું દુઃખ મટશે, કેમ કે દુઃખની ઉત્પત્તિ આ રીતે થઈ રહી છે એ કારણ બતાવ્યું છે. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દ્રઢપણે રહેવા રૂપ જ આધાર આધે સંબંધ છે. વસ્તુ પોતાના આધારે ટકેલી છે, જીવ જીવના કારણે ટકેલો છે. આ શાસ્ત્રના પાછળના ભાગમાં પરિશિષ્ટમાં 47 શક્તિઓનું વર્ણન છે, એમાં પહેલી જીવત્વ શક્તિ લીધી છે. એમાં પહેલી જીવત્વ શક્તિ છે. જીવત્વ શક્તિ શું બતાવે છે? કે તારામાં તારા આધારે જીવવાનું અનંત સામર્થ્ય છે. કેટલી શક્તિ છે? જેમ એક અગ્નિના તિખારામાં કેટલા રૂના ગોડાઉન ને બાળે એક અગ્નિનો તિખારો, કેટલા પેટ્રોલ ને બાળે, કેટલા ગેસ તેલ ને બાળે, હે કેટલા લાકડા ને બાળે, અરે બધાને બાળી નાખે, લોઢાને બાળે ને પથરાને ભસ્મ કરી નાખે, હોનાની ભસ્મ કરી નાખે, ધાતુની ભસ્મ કરી નાખે અગ્નિ તો. અબરક ભસ્મ લે, અબરક પથ્થર છે ને, મિનરલ છે, અબરક ભસ્મ કરે છે કે નહીં? રાખ થઈ જાય તો એક અગ્નિના કણમાં આખી દુનિયાને બાળવાની શક્તિ છે. એમ આ જીવ જ્ઞાન થી જીવતો જણાય છે. કોનાથી જીવતો જણાય છે? જ્ઞાન વડે જણાય છે કે હું જીવતો જીવ છું. ડોક્ટર સર્ટિફિકેટ પણ જ્ઞાન થી જ આપે છે ને, એનું જ્ઞાન જ બતાવે છે ને કે અહીંયા નથી, હવે અહીંયા નથી, એટલું જ, મરી ગયો નથી, અહીંયા આ ખોળિયામાં નથી અત્યારે, આ શરીર નો એને ત્યાગ કર્યો, એટલું જ્ઞાન થી નક્કી થાય છે. જે જ્ઞાન થી આ જીવતો જીવ છે એમ નક્કી થાય છે, એ અગ્નિ ના તિખારો છે, એમાં અનંત શક્તિ જીવવાની છે. કેટલી શક્તિ છે? અનંત કાળ સુધી, અનાદિ થી અનંત કાળ સુધી જીવવાની શક્તિ એવો જીવંત સ્વામી પોતે છે. નિમલાલી માં થોડી ચર્ચા ચાલી હતી જીવંત સ્વામી ની, તરતા તો ચાલી હતી કારણ શુદ્ધ પર્યાય થી. કારણ શુદ્ધ પર્યાય નો જે વિષય છે એ ઉપર ઘણી ચર્ચા ચાલી. આ વખતે કચ્છી વિદ્વાન છે, મુંબઈમાં વાંચન કરે છે, માવજીભાઈ કરીને, બહુ આત્માર્થી માણસ. ત્યાં સ્વામી ને રોકાઈ ગયા હતા અમારી સાથે. કારણ શુદ્ધ પર્યાય ની ચર્ચા બહુ ચાલી. કીધું આ જીવંત કારણ શુદ્ધ પર્યાય શું કે છે? એને પર્યાય શબ્દ શું કરવા લાગ્યો? છે તો ધ્રુવ નો અંશ છે, ઉત્પાદ વગર નો શું, અને એને પર્યાય શું કરવા કીધી? એ જીવંત સ્વામી છે, પર્યાય હલતી ચલતી દેખાય છે ને, એમાં ધ્રુવ છે કે જળ નથી, એમાં અનંત જીવિત શક્તિ રહેલી છે, એ જીવંત સ્વામી છે. શું એટલે પર્યાય કહીને, પર્યાય કહીને એને જીવતો બતાવ્યો છે, જીવને જીવતો બતાવ્યો છે, બીજું કઈ કેવું નથી એમાં. પર્યાય કહીને ઉત્પાદ નથી બતાવવા, પર્યાય કહીને એને જીવતો બતાવ્યો છે. શું ને અનંત જીવત્વ શક્તિ એનામાં રહેલી. કોઈ જીવ સંસારમાં પરિભ્રમણ કરતો પામર પ્રાણી જ્યારે એમ નિર્ધાર કરે કે મારે હવે મોક્ષ જોઈએ છે, મારે આ સંસારમાં રખડવું નથી, બહુ દુઃખી થઈ ગયો, હું બહુ દુઃખી થઈ ગયો રખડતા રખડતા, જન્મના મરણના અનેક પ્રકારના વ્યાધિ આદિ ઉપાધિના દુઃખ, એનાથી કંટાળીને થાકીને જ્યારે સંસારનો ત્યાગ કરવા તૈયાર થાય છે ત્યારે આ જીવંત સ્વામી અનંત શક્તિથી એને મદદ કરે છે. જેમ ભગવાન હજાર હાથ વાળો મદદ કરે એને તો હજાર હાથ હશે, પણ આને અનંત હાથ છે, અનંત શક્તિ એટલે અનંત હાથ છે, એને શું એ અંદરથી મદદ કરે છે. એ બધી શક્તિમાં હળવળાટ ઉત્પન્ન થઈ જાય છે, એટલી શક્તિ એને આવે છે, પોતાના પર્યાયમાં શક્તિનો સંચાર થવા માંડે છે. એટલે કહ્યું કે સત સુગમ છે. સત સુગમ કહેવા પાછળ એ છે કે સતની અંદર અનંત શક્તિઓ છે, જેને સતની પ્રાપ્તિ કરવી છે તે સુગમતાએ કરી શકે છે અને કરી શકશે, અનંતતાએ કરી છે. અહીંયા શું કહ્યું કે તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ એટલે સારી રીતે દ્રઢપણે રહી શકાય, પોતાના સ્વરૂપમાંથી કોઈ એને ખસેડી શકે નહીં. એક તો એક દોરાવા માત્ર પણ પોતાના સ્વરૂપમાંથી કોઈ પરમાણુને કે જીવને કોઈ ખસેડી શકે નહીં, એવો અચલિત સ્વરૂપે રહેલો જીવનો સ્વભાવ છે, તેને કોઈની સાથે આધાર આદે સંબંધ.
એક સમય માટે પણ તેથી જ્ઞાન કરવાનો પ્રશ્ન ક્યાંય ઉપસ્થિત થતો નથી, કેમ કે જ્ઞાન થઈ રહ્યું છે. જેમ પેટ્રોલના કૂવામાં અનગળ પેટ્રોલ ભરેલું હોય તો વર્ષો સુધી નીકળ્યા જ કરે, મશીન નો ગોઠવવું પડે એના ઉપર, ફોર્સ થી બહાર આવે કોઈ મશીનરીની મદદ વિના, નીકળ્યા જ કરે, અંદર થી નીકળ્યા જ કરે ઉભરાઈને. એમ આ આત્માના ક્ષેત્રમાં એટલું બધું જ્ઞાન ભર્યું છે, એટલું બધું આ પ્રદેશોમાં શરીર છે ત્યાં આત્મા છે ત્યાં એટલું બધું જ્ઞાન ભર્યું છે કે પ્રદેશે પ્રદેશેથી જ્ઞાનનો પ્રવાહ રોકી ન શકાય એ રીતે ઉભરાઈ ઉભરાઈને બહાર આવી રહ્યો છે. અંદરમાં ધ્યાન આપે તો ખબર પડે એવી વાત છે. એ જ્ઞાન પોતાના જ્ઞાન પોતાના સ્વરૂપમાં સારી રીતે પ્રતિષ્ઠિત રહેલું છે તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે, તે જાણન ક્રિયાનું જ્ઞાન સ્વભાવથી, હવે જ્ઞાન સ્વભાવ લઈ લેવો, તેજ આનંદ ક્રિયાનું જ્ઞાન સ્વભાવથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે સ્વભાવ, જ્ઞાનનો સ્વભાવ ઉપયોગમાં છે, જ્ઞાન ક્રિયામાં છે, બીજે ક્યાંય જ્ઞાનનો જ્ઞાન સ્વભાવ નથી. અને એ જે જ્ઞાન સ્વભાવ છે એ જીવનું સ્વરૂપ છે. લ્યો, જીવનું મૂળ સ્વરૂપ જોવું હોય તો ઉપયોગમાં જ્ઞાનની ક્રિયામાં જાણવાની પર્યાયમાં જ્ઞાન સ્વભાવ રહેલો છે. જ્ઞાન સ્વભાવ વ્યાપકપણે રહેલો છે. જ્ઞાનનો સ્વભાવ જ્ઞાન પર્યાયમાં વ્યાપીને રહેલો છે, વ્યાપક થઈને રહેલો છે. એનું વ્યાપ્ય જ્ઞાન જ્ઞાનની પર્યાય છે. શું? જ્ઞાન સ્વભાવનું વ્યાપ્ય જ્ઞાનની પર્યાય છે ને, પોતે વ્યાપક છે. હા છે ને, સર્વ અવસ્થા ને વિશે, એમાં વિશે એટલે એમાં સાતમી વિભક્તિ છે. જ્ઞારો સદા જણાય, પર્યાય રૂપ નથી હો, પર્યાયમાં હોવા છતાં પર્યાય રૂપ નથી. ઠીક, હા, પર્યાયમાં ધ્રુવ છે. ગુણમાં હોવા છતાં ગુણ રૂપ નથી, દ્રવ્યમાં હોવા છતાં દ્રવ્ય રૂપ નથી. આપણે ચાલી જાય છે ને, એટલા માટે એને અનુભય સ્વરૂપ કહેવામાં આવે છે. ને દ્રવ્ય રૂપ પર્યાય રૂપ, જો કેવળ દ્રવ્ય રૂપ હોત તો ઉપયોગ માંથી જડત નહીં, લક્ષણ માંથી લક્ષ થાત નહીં. લક્ષણ ની ચર્ચા લીધી છે. દ્રવ્ય પણ તે અભેદ છે, વસ્તુ પણ તે અભેદ છે. પર્યાયમાં વસ્તુ પણ સ્વભાવ અભેદ છે, જવાબ આપ્યો છે. જો કેવળ દ્રવ્ય રૂપ હોત, ત્રિકાળ રૂપ હોત, તો ક્ષણિક અવસ્થામાં લક્ષણમાં મળત નહીં. જો કેવળ પર્યાય રૂપ હોત તો ક્ષણમાં જ એનો નાશ થઈ જાત, કેમ કે તો સર્વનાશ થાય છે પર્યાયનો. માટે ન તો દ્રવ્ય રૂપ છે, ન તો પર્યાય રૂપ છે, પણ અનુભય સ્વરૂપ છે. એમ અહીંયા કીધું, અહીંયાથી કાઢ્યું છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણ હોવાને લીધે, અહીંયા બીજું જ્ઞાન લીધું ત્યાં સ્વભાવ લઈ લેવો. જાણન ક્રિયાનું જ્ઞાન થી અભિન્ન પણ હોવાને લીધે જ્ઞાનમાં છે. જાણન ક્રિયા જ્ઞાનમાં જ છે. કોનાથી જુદું પાડવું છે? કે ક્રોધાદિક, કે જે ક્રોધાદિક ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, શું તે ક્રોધાદિક ક્રિયાનું ક્રોધાદિક થી અભિન્ન પણ હોવાને લીધે ક્રોધાદિક માં છે. વિભાવ વિકાર છે એ પોતાની સાથે અભિન્નતા ધરાવે છે, જ્ઞાનની સાથે નહીં, એમ કહેવું છે. એટલે ક્રોધ ક્રોધમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, અને ક્રોધ ક્રોધમાં છે. ક્રોધની દશાની દિશા પર તરફ છે, અને જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવને જોવે તો જ્ઞાનની દશાની દિશા સ્વ તરફ છે. આ ગુરુદેવનું વચન છે. બેની દશા ની દિશા ભિન્ન ભિન્ન છે, પૂર્વ પશ્ચિમ જેમ હોય, એક બહાર છે ને એક અંદર છે, માટે બંને જુદા પડે છે. બ્રેકેટમાં સાદી ભાષામાં થોડી સ્પષ્ટતા આપી છે કે જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે. જો સ્વભાવનું સ્વરૂપ જ જાણન ક્રિયાથી સમજવામાં આવે છે, માટે જ્ઞાન આધેય છે અને જાણન ક્રિયા તેનો આધાર છે. સ્વભાવ છે તે આધેય છે, અને કોના આધારે રહ્યો છે? જાણવાની પર્યાયના આધારે રહ્યો છે, એમ કે છે. બહુ બોલાવતા હતા આ વાતને. આમ તો સ્વભાવના આશ્રય શુદ્ધ પર્યાય થાય, અને અહીંયા શુદ્ધ પર્યાયનો અધિકાર છે. શું? શુદ્ધ પર્યાયનો અધિકાર હોવાથી શું અહીંયા બીજી રીતે વાત લીધી છે. શુદ્ધ પર્યાય તો સ્વભાવના આશ્રય થાય, તો કે કઈ રીતે વિધિ બતાવી છે ને, એટલે અમે પર્યાયના આધારે દ્રવ્યને કહેશું. અહીંયા દ્રવ્યના આધારે પર્યાયને કહેવાનો અમને વાંધો નથી, ને પર્યાયના આધારે દ્રવ્યને કહેવાનો અમને વાંધો નથી, કેમ કે અમને જ્ઞાન વર્તે છે. શું? કોઈ શ્રીમંત માણસ એમ કે કોઈ લૂંટારા આવી છે ને રસ્તામાં, કોઈ લૂંટવા આવી છે ગાડીમાં, નથી લૂંટતા, ક્લીનને લૂંટે છે કે નહીં? શ્રીમંત માણસ હોય, પૈસા દાગીના ઘણું હોય પાસે, ત્યારે શું કે, ભાઈ સાહેબ ગરીબ માણસ છો, મને મૂકી દેજો. ભાઈ સાહેબ હું ગરીબ માણસ છો, એ ગરીબ થઈ જાય એ વખતે? દ્રવ્ય ન થાય ને ભાવે ન થાય, દ્રવ્ય પણ ન થાય ને ભાવે ન થાય, એમ કૃપાળુ દેવ અપૂર્વ અવસરતા ગાય ત્યારે એને પર્યાય બુદ્ધિ ન થાય, કેમ કે એમને જ્ઞાન છે મારું મુનિ દશા ક્યારે આવશે, દર્શન નો વ્યતીત થઈને જે બોધ ઉપજ્યો છે મને, હવે ચારિત્ર વ્યતીત થઈને વિતરાગતામાં છઠ્ઠું સાતમું ગોસ્થાન ક્યારે આવશે, પછી આઠમું ક્યારે આવશે, શ્રેણી ક્યારે માંડીશ, શું ક્ષીણમું ગુણસ્થાન ક્યારે આવશે, હરિયન દશા ક્યારે થશે, ફિદ્ધ દશા ક્યારે થશે, બધી દશાની જ ભાવના ભાવે છે. આટલી બધી ભાવના ભાવે તો એમને પછી પર્યાય દ્રષ્ટિ ન થાય, સવાલ જ નથી ઉત્પન્ન થતા, એને કઈ થાય એમ પૂર્ણતાનું લક્ષ્ય કરે તો પર્યાય બુદ્ધિ થાય કે ન થાય, કે ન થાય એમ વાત છે. મુંબઈમાં થોડી ચાલી વાત થાય, સત્રનર ગાથા ઉપર છે ને, મુખ કામેળ શબ્દ લીધો છે કુંદકુંદાચાર્ય, 18મી ગાથામાં મુખ કામેળ શબ્દ લીધો છે, મોક્ષની કામના વાળો જીવ લીધો છે, મોક્ષાર્થી ગુજરાતી કર્યું છે, મોક્ષાર્થી મોક્ષ તો પર્યાય છે, તો એમ બતાવવું છે કે ભેદ જ્ઞાન કોણ કરી શકે, મોક્ષાર્થી મોક્ષાર્થી થાય તો આત્માર્થી થાય, આત્મા એટલે ધ્રુવ, ધ્રુવપદ ના અનુભવ નો અર્થી તે આત્માર્થી કોણ થઈ શકે, મોક્ષાર્થી થાય, કેમ કે એને ભેદ જ્ઞાન ચાલે, ભેદ જ્ઞાન ચાલે એને જ અનુભવ થાય, તો મોક્ષાર્થી થયા પછી ભેદ જ્ઞાન ની પ્રવૃત્તિ થાય ભાવની, ત્યાર પછી અનુભવ થાય, એટલે મોક્ષાર્થી થાય તે આત્માર્થી થાય, મોક્ષાર્થી થયા વિના કોઈ આત્માર્થી થઈ શકે નહીં. શરૂઆત લીધી છે અહીંયા, જુઓ રીત સમજાવી છે ને, માટે જ્ઞાન એટલે સ્વભાવ આધેય છે અને જાણન ક્રિયા તેનો આધાર છે, કેમ કે ત્યાંથી જડ્યો, માટે રાગ માંથી ક્રોધ માંથી સ્વભાવ નતો જડતો, શરીર માંથી સ્વભાવ નતો જડતો, નિમિત્ત માંથી દેવગુરુ શાસ્ત્ર માંથી પણ સ્વભાવ નતો જડતો, ક્યાંથી જડ્યો, જ્ઞાન ક્રિયાના આધારે જડ્યો છે, માટે જ્ઞાન ક્રિયા આધાર છે અને સ્વભાવ તેનો આધેય છે અને આધારે રહેલો છે ત્યાં, ઠીક, ગોતવા માટે એમ જવું પડે, પર્યાયથી જવું પડે, એક જ ચેનલ છે અને બીજી ચેનલ નથી, જાણન ક્રિયા આધાર હોવાથી, જુઓ જાણવાની ક્રિયા પર્યાય પોતે આધાર હોવાથી, દ્રવ્યનો આધાર પર્યાય છે એમ કે પૂર્વજો તો બહુ બોલાવતા હતા આ વાતને, જાણન ક્રિયા આધાર હોવાથી એમ થયું કે જ્ઞાન જ આધાર છે, શું જાણન ક્રિયા આધાર હોવાથી એમ થયું, હવે પર્યાય તો ઉડાડ્યું કે સ્વભાવ તો સ્વભાવના આધારે છે, જેમ ક્રોધના આધારે જ્ઞાનની પર્યાય નથી એમ જ્ઞાન પ્રજ્ઞાના આધારે સ્વભાવ હોવાથી સ્વભાવના આધારે સ્વભાવ છે, જાઓ કેમ કે પર્યાયનો વ્યય થઈ જશે, ક્રિયાનો વ્યય થઈ જશે, સ્વભાવ રહી જશે, સ્વભાવ મટવાનો નથી, કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી, માટે સ્વભાવના આધારે સ્વભાવ છે, ક્રિયાનું વ્યતીત પણ થશે જ્ઞાન વ્યતીત થશે. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે, જો ક્યાં લઈ આવ્યા, પાછા સ્વભાવ સ્વભાવમાં છે એમ લઈ આવ્યા. 197 માં બોરીવલીમાં પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાંથી લીધો હતો, 197 એમણે જ્ઞાનને ક્રોધને જુદા પાડ્યા છે, પછી સ્વભાવને વિભાવને જુદા પાડ્યા છે, અને પછી આત્મા લીધો, સ્વભાવ શબ્દ નથી વાપર્યો, આત્મા સર્વથી રાગાદી ક્રોધાદી વિભાવથી આત્મા જ ભિન્ન છે એમ લીધું છે, પણ શરૂઆત કરી છે જ્ઞાનથી, એ અનુભવ પદ્ધતિ છે. શું આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે, અથવા જ્ઞાન સ્વભાવ જ્ઞાન સ્વભાવમાં જ રહેલો છે, જ્ઞાનની ક્રિયા પણ જ્ઞાન ક્રિયામાં રહેલી છે, એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે, શરીર શરીરમાં છે, પરમાણુ પરમાણુમાં છે, વિકાર વિકારમાં છે, જ્ઞાનમાં ને જ્ઞાન સ્વભાવમાં નથી. હવે ઉલટી વાત લઈએ છે, વળી ક્રોધાદિકમાં કર્મમાં કે નો કર્મમાં જ્ઞાન નથી, ત્રણે ને હારે લઈ લીધા. એક વર્ગના છે અથવા પર છે. આ જ્ઞાન ને માં સ્વપણું થતા અનુભવ છે. શું? અનાદિથી રાગમાં અને નિમિત્તોમાં પર પદાર્થમાં સ્વપણું હોવાથી અનુભવ નથી. જ્ઞાનમાં સ્વપણું થતા અનુભવ છે. શું? સ્વ અને પર સાપેક્ષ છે એટલે જ્ઞાનમાં સ્વપણું થતા ક્રોધાદિક ભાવ કર્મ, જ્ઞાનાવરણાદિક દ્રવ્ય કર્મ અને શરીરાદિક નો કર્મ ત્રણેય પર થઈ જાય છે. એટલે ત્રણેયને એક સાથે લીધા છે. હમ, ત્રણેયના જુદા જુદા બોલ નથી લીધા, ત્રણેયને એક સાથે લીધા છે. કે ક્રોધાદિકમાં, કર્મમાં કે નો કર્મમાં જ્ઞાન નથી. જ્ઞાનની સામે ત્રણેયને એક એક વર્ગમાં નાખ્યા છે. કેમ કે પર છે ત્રણેય. જ્ઞાનમાં સ્વપણું થતા રાગમાં ક્રોધમાં સ્વપણું અનુભવાય નહીં, શરીરમાં પણ અનુભવાય નહીં. પરમાણુ તો આમ થાય દેખાતા નથી. દ્રવ્ય કર્મના પરમાણુ ક્યાં કોઈને દેખાય છે? વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નો કર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક કર્મ કે નો કર્મ નથી. કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી તેમને પરમાર્થભૂત આધાર આદે સંબંધ નથી. પરમાર્થભૂત શબ્દ એટલે નાખ્યો કે વ્યવહારે જે અનુભવ થાય છે એ અનુભવ કઈ સાચો વાસ્તવિક નથી. પરમાર્થ એટલે વાસ્તવિક. શું? કેમ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. પરમાણુ અને જીવ તો તદ્દન જાતિ અપેક્ષાએ પણ ભિન્ન ભિન્ન જાતિના દ્રવ્યો છે, પદાર્થો છે. પણ ક્રોધાદિક વિકાર છે એ પણ આત્માના સ્વભાવથી, સ્વરૂપથી અત્યંત વિપરીત સ્વરૂપ ધારણ કરે એને પરિણમે છે. જેમ કે આત્માનો સ્વભાવ અનંત શાંતમય છે તો ક્રોધનો સ્વભાવ આકુલતામય છે. છે કે નહીં વિરુદ્ધતા? આત્મા સ્વભાવે કરીને પરમ પવિત્ર, શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ પવિત્ર છે, ત્યારે વિભાવ બધાય મલિન ભાવ છે. આમ હામે હામું છે, વિપરીત છે. એટલે શું? અત્યંત વિપરીત એટલે પ્રતિપક્ષ ભૂત છે, એકબીજાના વેરી હોય એવી રીતે છે. કેમ કે વિભાવ છે એ સ્વભાવની, આ જીવની શાંતિને ઘાતે છે. જ્યારે સ્વભાવ બળવાન થાય ત્યારે રાગને ઘાતીને વિતરાગતા ઉત્પન્ન થાય છે, રાગનો ઘાત કરે છે. એટલે ભગવાનનું નામ જ હિંસાવાચક પડ્યું છે. ઘાતે છે ને શત્રુને મારનાર, તે હરિ એટલે શત્રુ, અંત એટલે હણનાર. જૈન ધર્મમાં આવું નામ પડાય? હે, ભગવાનનું પાછું. આપણો તો ધર્મ અહિંસાવાચક છે. હે, અહિંસા પરમો ધર્મ જૈન ધર્મ. એટલે આપણા ભગવાનનું નામ હિંસાવાચક બોલો ભાઈ. એ વેરી હરિ, જે હરિ એટલે દુશ્મન છે એ બહારના કોઈ નથી, કોઈ કોઈનો દુશ્મન નથી. જીવના જે વિકારી પરિણામ જીવની શાંતિનું ખૂન કરે છે, જીવના પવિત્ર જીવનનો નાશ કરે છે, આનંદમય જીવનનો નાશ કરે છે, જ્ઞાનમય જીવનને હણે છે, એ જીવના ભાવ જ વિકાર જ જીવનું દુશ્મન છે. એમ નથી કહેતો કે આ જીવલેણ રોગ થયો. જીવલેણ રોગ નથી કરતા, દુશ્મન દુશ્મન છે. પછી આમ બધા માન્યતા માનતા કોઈએ કાંઈક કર્યું, દુશ્મને કાંઈક કર્યું લાગે છે. હં, આ કામન ટુમણનું આવે છે કે નહીં? ભાઈ તું તારો દુશ્મન છું, બીજો કોઈ તારો દુશ્મન નથી. તારા ભાવ છે તે જ હરી છે, તે જ વેરી છે. એને હણ તો અરિયંત થા, એને હણવાથી તું અરિયંત થઈશ એમ કે છે. નમો અરિયંતાણમ, અનાદિ મૂળ મંત્રનો પ્રથમ મંત્ર આ છે, નમો અરિયંતાણમ. કેમ કે સ્વરૂપ અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. જળ અને ચૈતન્ય પદાર્થો તો સ્વરૂપથી વિપરીત છે, એ બહુ સમજાવવાની ક્ષોભસમમાં જરૂર પડે નહીં. પણ થોડુંક ક્ષોભસમ વાળાને અહીંયા તકલીફ પડે છે, કોઈ કોઈને, બધાને નથી પડતી. આ તો જીવનો ભાવ છે. રાગ ક્રોધ મોહ એ તો જીવનો ભાવ છે, જીવનો છે ને. પણ તમે એને જુદો કેમ કહો છો? પણ ભાઈ એના સ્વરૂપથી જુદો છે, એના સ્વભાવથી તદ્દન વિરુદ્ધ છે. વિરુદ્ધ જાતિનો એનો સ્વભાવ છે, જીવ જાતિનો એનો સ્વભાવ નથી. આ લોહીમાંથી પરું થાય છે કે નહીં? કોની પર્યાય બદલાણી? લોહીની. પછી એને રાખી મુકાય, ઘસીને કાઢી નાખવું પડે ત્યાં સુધી, ખોતરીને જ્યાં સુધી એનો એક પરમાણુ રહી જાય તો વળી લોહી બગાડે પાછો, ચીકણા થાય છે ને ભૂંગળા, બહુ ઘસીને એને સાફ કરો, લોહી નીકળે ત્યાં સુધી એને સાફ કરે વૈદ ડાક્ટર, પછી દવા લગાડે એને. કેમ કે ભલે એની અવસ્થા છે પણ એ વિપરીત થઈને બદલીને વિપરીત થઈ ગયેલી છે, એ અવસ્થાનો નાશ કરવો જ જોઈએ. એમ એ ક્રોધાદિ કે જીવનો રોગ છે, ભાવ રોગ છે. શું અર્થાત? જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમજ કર્મનું કર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી, વિપરીતમાંથી વિરુદ્ધ શબ્દ લીધો, અત્યંત વિરુદ્ધ હોવાથી પાછું એમ ક્યાંય મેળ નથી ખાતો, અત્યંત પૂરેપૂરો વિરુદ્ધ હોવાથી સમસ્તપણે વિરુદ્ધ છે એમ કે છે. પાછું ક્યાંક સ્વભાવમાં લાગી ન જતો એમ કે છે. શું આ પુણ્યનું મંદિર પૂન છે ને, માટે એ તો ધર્મ ધર્મ કરવામાં કામ આવે કે ન આવે? ઓકે, એ વિભાવ છે અને સ્વરૂપથી અત્યંત વિરુદ્ધ છે. ધર્મ ક્યાં મળ્યો છે? હજી સંપ્રદાય મળ્યો છે ધીરુભાઈ, ધર્મ મળ્યો છે કે સંપ્રદાય મળ્યો છે? હે, હજી તો સંપ્રદાય મળ્યો છે, હજી તો અનંત વાર મળ્યો છે સંપ્રદાય, તો એક વાર મળ્યો છે ધર્મ તો મળ્યો નહીં, સંપ્રદાય મળ્યો પણ ધર્મ ન મળ્યો. કેમ કે સંપ્રદાય બુદ્ધિ થઈ ગઈ આપણી, આપણે તો સોનગઢ વાળા, કાંજી સ્વામી વાળા, જૈન ધર્મ વાળા, અન્ય ધર્મ વાળા નહીં, આપણે સંપ્રદાય બુદ્ધિ થઈ ગઈ. એટલે સંપ્રદાય મળ્યો, સંપ્રદાય બુદ્ધિથી સંપ્રદાય મળ્યો. હવે એ સંપ્રદાય બુદ્ધિ ટાળીને ધર્મની પ્રાપ્તિ કરવી જોઈએ. આમ છે, આવું છે જરા. ધર્મ જુદી વાત છે ને સંપ્રદાય જુદી ચીજ છે. મુંબઈ કલકત્તાના દિગંબર મંદિરોમાં જાઓ તમે, હં, મારવાડી લોકો કલાકો સુધી પૂજા કરતા હોય છે, હં, અને અર્ઘનો જો ઢગલો થયો હોય મોટો ત્રાસ ભરાઈ જાય, હં, મોટો ત્રાસ રાખે, એમાં બધા અર્ઘ નાખે, ટેબલ ઉપર ફતા ઉભા રહીએ ને ઉભા પૂજા કરવા, બે ત્રણ કલાકમાં તો ઢગલો થઈ જાય, રોજ એટલું કર્યા કરે, હં. હે, ક્રિયાકાંડ ક્રિયાકાંડ ક્રિયાકાંડ, સંપ્રદાય બુદ્ધિ હશે ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ થાય. ધર્મ તો જુદી વસ્તુ છે, તો શું થાત? તો પુણ્યવંતને જ ધર્મ થાત, કોઈ પાપના ઉદય વાળાને ધર્મ ન થાત. પણ પાપના ઉદયમાં મોક્ષ પ્રગટ થાય છે, મુનિઓને જે અંતકૃત કેવળી થાય છે એને છેલ્લા સમય સુધી તીવ્ર પાપનો ઉદય હોય. હે, આ યુધિષ્ઠિર શત્રુંજયનું લેવાનું, આયા છે શત્રુંજય ઉપર થઈ ગયા છે, પાંચ પાંડવમાંથી ત્રણ પાંડવ શત્રુંજય ઉપર થઈ ગયા છે, અંતકૃત કેવળી થયા છે. દુર્યોધન પાપનો ઉદય હશે, દુર્યોધન ભાવ આવ્યો, દ્વેષ આવ્યો, એમને પાપનો ઉદય, એમને ક્યાં પાપ પુણ્ય ઉદય આરે લેવા દેવા છે? જે ઉદયથી ભિન્ન પડી ગયા અને પુણ્ય પાપનો ઉદય કહેવો, એ તો કહેવા માત્ર છે સંયોગ વાળાને બતાવવા માટે, એમને ક્યાં છે પોતાને? એ તો ધ્યાનમાં ઉતરી ગયા, સ્વરૂપ સ્વરૂપ ધ્યાનમાં ઉતરી ગયા છે, એને પુણ્યની મદદ છો ને પાપની હરકત છો. જે ધ્યાનમાં ઉતરી ગયા એને પુણ્યની મદદ છો ને પાપની હરકત છો એને. હે, એ તો ભિન્ન પડી ગયા ઉદય છે. ધર્મ છે એ નિરપેક્ષ પરિણામ છે. કેવા પરિણામ છે? કારણ કારણ સુધ પર્યાયમાં એ ભાષા લીધી છે આચાર્ય મહારાજે, એ નથી આપણે એવું પેલું પુસ્તક બહાર પડ્યું છે ને દેવલાલીથી, પ્રવચન ચિંતામણી, એમાં એ વાત લીધી છે. નિરપેખા નિરપેક્ષ પર્યાય છે, દ્રવ્ય નિરપેક્ષ, શું ગુણ નિરપેક્ષ, અને એની કારણ સુધ પર્યાય પણ નિરપેક્ષ લીધી છે. અને એના અવલંબને જે પર્યાય પ્રગટ થાય એ પણ નિરપેક્ષ, એને પુનિપાપ નો અપેક્ષા નથી. એ પર્યાય જે અંતર વળી એને ક્યાં બહાર ની અપેક્ષા છે? પુનિપાપ તો બહાર રહી ગયા, એ નિરપેક્ષ છે. ધર્મ ને ધર્મી બંને નિરપેક્ષ હોય છે એમ કેવું છે. એમને શુભ ભાવ આવ્યો, પુણ્ય નો ભાવ આવ્યો, એટલે ઠીક અને એના ફળમાં ગયા છે અત્યારે સરવાર સિદ્ધિમાં છે, 33 કરોડ 33 સાગર ની જેલ. ભૂલ નહીં, એક વિભાવ આવી ગયો, પુણ્યનો વિકાર આવી ગયો એટલે વિભાવ આવી ગયો. અરે રે, હું તો સહન કરું છું પણ આ મોટા ભાઈઓનું શું થતું હશે? મહાન ધર્માત્મા છે, એમને આવું દુઃખ દે, એમનાથી સહન નથી. અરે એને આવું આવો ઉદય, એમને એમનું શું થતું હશે? એમનું કઈ નહોતું થતું, એ તો શ્રેણી માનીને કેવળ જ્ઞાન પ્રગટ કરીને ઉપર ક્ષેત્રની ઉપર જ છે, સમશ્રેણીએ સિદ્ધિ લીટીએ. આડે અવડે કઈ જતા નથી, સિદ્ધાલયમાં ક્યાં જ છે બિરાજમાન. આપણે પુણ્યનો ભાવ આવી ગયો, શુભ ભાવ આવી ગયો, મહા મુનિનાથ છે એમ કરીને શુભ ભાવ આવી ગયો. 33 સાગરનું આયુષ બંધાઈ ગયું, સરવાર સિદ્ધિમાં ગયા, ચોથે ગુણ સ્થાને, છઠ્ઠામાંથી વિકલ્પ આવ્યો, છઠ્ઠે ગુણ સ્થાને, ચોથે ગુણ સ્થાને વ્યા ગયા. હવે ત્યાંથી નીકળીને તરત મોક્ષ પામી જશે, પછી એનો બીજો ભાવ નથી હોતો. સરવાર સિદ્ધિના દેવને એક જ ભાવ છે, પછી બીજો ભાવ નથી. હા, જોટલું રોકાવું પડ્યું સિદ્ધાલયમાં જતા પહેલા, અનંત આનંદની પ્રાપ્તિ થતા પહેલા 33 સાગરનો વખત લાગશે એટલો સમજ્યા છે. જે એમને મંજૂર નથી, એમના અભિપ્રાયમાં મંજૂર નથી એમ કેવું છે. આવું છે, પુણ્ય અંતરાય નાખ્યો કે શું કર્યું? પુણ્ય અંતરાય નાખ્યો, મોક્ષ થવામાં અંતરાય નાખ્યો. એમ કે એ સ્વરૂપ વિપરીત પરિણામ છે, સ્વરૂપ થી એ વિપરીત પરિણામ છે, એવી વાત છે. જરા એની વિપરીતતા બરાબર સમજે તો ભૂલ ન કરે.